તારીખ 18/12/1995 પૂજ્યબહેનશ્રીના વચનામૃત બોલ નંબર 203 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 363.
હું સૂક્ષ્મ પદાર્થને ગ્રહણ કરી શકતો નથી, જેમ એરુના સાણસાથી સર્પના સાણસાથી મોતી પકડી ન શકાય, હીરાને કે મોતીને પકડવા માટે શાર્પ પોઈન્ટેડ સમાણી જોઈએ, અને સમાણી કે છે મોટો સાણસો સર્પ પકડવાનો હોય એનાથી મોતી કે હીરો ન પકડાય. એમ જે ઉપયોગ ઇન્દ્રિય દ્વારથી બહાર અન્ય પદાર્થોમાં જાણવાની પ્રવૃત્તિ કરે છે, એ ઉપયોગની સ્થૂળતા એટલી છે કે એ પ્રકારના ઉપયોગથી સૂક્ષ્મ એવા આત્મસ્વભાવને ગ્રહણ કરી શકાય નહીં, પકડી શકાય નહીં. એટલે એમ કહે છે કે બહારમાં સ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે, તે બધેથી ઉઠાવીને એટલે બંધ કરીને ખૂબ જ ધીરોથી એટલે સાવધાન થઈને સ્વભાવને ગ્રહણ કરવામાં તે પ્રકારની ચોક્કસ પ્રકારની અંતર સાવધાની જોઈએ. સ્થૂળ ઉપયોગથી અથવા અન્ય પદાર્થને ગ્રહણ કરવામાં રોકાયેલો સાવધાનીપૂર્વકનો ઉપયોગ, અન્ય પદાર્થના વિષયમાં સાવધાની, સંયોગને જાળવવા, સંયોગને સાચવવા, સંયોગને વધારવા, સંયોગોમાં ફેરફાર કરવા, એ પ્રકારની જે બાહ્ય પદાર્થોની સાવધાની છે, સુખ બુદ્ધિને કારણે, આધાર બુદ્ધિને કારણે ત્યાં ઉપયોગની એટલી સ્થૂળતા હોય છે કે એ ઉપયોગ આત્મસ્વભાવને ગ્રહણ કરવા માટે સક્ષમ હોતો નથી, યોગ્ય હોતો નથી. અંદર સ્વરૂપમાં જવા માટે તો અંતર સાવધાની સૂક્ષ્મ ઉપયોગ દ્વારા જોઈએ, અને એ રીતે જ્ઞાનીઓનો બોધ છે અથવા જ્ઞાનીની આજ્ઞા છે કે આ રીતે ઉપયોગમાં ફેરફાર કર. એ પ્રકારે ઉપયોગમાં ફેરફાર કરવા માટે જે કારણકાર્યની પરંપરા છે, એ કારણકાર્યની પરંપરાની આવશ્યકતા અવશ્ય છે. જેમ કે રુચિ વિના ઉપયોગ ન પડતા, રુચિ અન્ય પદાર્થમાં હોય, અન્ય પદાર્થની જરૂરિયાતમાં હોય, અને ઉપયોગ અંદરમાં જાય એવું કદી બને. અથવા અન્ય પદાર્થનો રસ હોય અને અંદરમાં ઉપયોગ કામ કરે એમ કદી બની શકે નહીં. એટલે એ જે કારણકાર્ય છે એ સમજી, એ અંદર અધ્યાર રીતે સમજી લેવાની વાત છે. શાસ્ત્રોમાં ઉપયોગને પલટાવીને અંતર્મુખ કરવાનો ઉપદેશ છે. કોઈ કોઈ જીવો એ ઉપદેશને સાંભળીને સીધે સીધો ઉપયોગ અંતર્મુખ થવા અર્થે ધ્યાન અને યોગાદિના પ્રયોગ કરે છે. અને રુચિ તો એની પલટી હોતી નથી, એના માટે આ સ્પષ્ટીકરણ છે કે જે પહેલાં ઉપયોગનો પલટો કરવા માગે છે પણ અંતરંગ રુચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ નથી. માર્ગ એટલે ઉપાયનો ખ્યાલ નથી, અથવા માર્ગના ક્રમનો એને ખ્યાલ નથી. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહેજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે, આ ક્રમ વિષયક ઉપદેશ છે. અનેક પ્રકારે જ્ઞાનીઓએ ક્રમને બોધ્યો છે. કૃપાલુદેવનો તો 83 નંબરનો એ પત્ર છે કે જે મહાત્માઓએ અનેક પ્રકારે ક્રમનો બોધ આપ્યો છે તે મહાત્માઓને નમસ્કાર હો એમ કરીને ભક્તિ કરી છે, પોતે ભક્તિ કરી છે. કેમ કે કારણ કાર્યને ન સમજે અને એમને એમ પ્રયત્ન કરવા માગે વગર સમજે તો એથી કોઈ સફળ ન થાય, એનો પરિશ્રમ વ્યર્થ જાય અને ગ્રહિત મિથ્યાત્નો પ્રસંગ આવે, વિધિની ભૂલ થાય. એટલે શું કે છે અહીંયા, કે ખૂબ જ ધીરો થઈને ઉપયોગને સૂક્ષ્મ કરીને અંતર સાવધાનીથી દ્રવ્યને ગ્રહણ કર, પકડ એટલે ગ્રહણ કર, અથવા સ્વસ્વરૂપને વિશે જાગ્રત થા એમ કહેવું છે. ગ્રહણ કર, પકડ, એકાગ્ર થા, જાગ્રત થા, આશ્રય કર, એ બધા એક અર્થવાચક છે. વર્ણ નહીં, ગંધ નહીં, રસ નહીં, દ્રવ્યેન્દ્રિય પણ નહીં અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ એટલે મારું સ્વરૂપ નથી. દ્રવ્યનું સ્વરૂપ એટલે મારું આત્માનું એ સ્વરૂપ નથી. શું? ફરીથી, હું કોઈ રંગવાળો નથી. શું? ચામડીના રંગથી રંગવાળો ગણાય છે ને, ઉજળી ચામડી હોય તો કે હું રૂપાળો છું, શામ ચામડી હોય તો કે હું રૂપાળો નથી, એ હું નથી એમ કહે છે, એ આત્માનું સ્વરૂપ નથી. ગંધ નહીં, સુગંધ હોય, દુર્ગંધ હોય, દેવોના શરીર સુગંધમય હોય છે, મનુષ્યના શરીર દુર્ગંધમય હોય છે અને નારકેના શરીર અત્યંત દુર્ગંધમય હોય છે. દેવોના શરીરમાંથી પુણ્ય અનુસાર સુગંધ પ્રસરે છે, નારકેના શરીરમાંથી દુર્ગંધ પ્રસરે છે, મનુષ્યને 3 ઇંચના શરીરમાંથી પણ દુર્ગંધ પાપના યોગ અનુસાર પ્રસરે છે. પાપના યોગ અનુસાર એટલે કોઈ ઘણી બીમારી હોય તો વધારે દુર્ગંધ આવે, સામાન્ય દુર્ગંધ હોય એ હું નથી. સુગંધ હોતો પણ હું નથી અને દુર્ગંધ હોતો પણ હું નથી. રસ નહીં, કોઈ પણ પ્રકારનો સ્વાદ છે એ પણ મારું સ્વરૂપ નથી. એટલે આ સ્વાદ સારો છે એમાં આત્મબુદ્ધિ થાય છે. ઘણા એ મુમુક્ષુ પણ એ પ્રકારની સમસ્યામાં હોય છે કે શું કરીએ, જમવા બેસીએ અને વાનગી સારી આવે, ચીજ સારી ભાણામાં આવે એટલે રસ પડી જાય છે અને રસથી ખાવાનું બની જાય છે, કરવું શું? સાંભળ્યા પછી એમ લાગે છે કે આવો રસ ન આવવો જોઈએ પણ હવે આવી જાય છે, એનું શું કરવું? આ પ્રકારની સમસ્યા આવે છે ચર્ચામાં. શું? હા, કોઈ એવી વાનગી હોય તો સાંભળતા સાંભળતા પણ રસ આવી જાય. શું? જેને જે પ્રિય હોય ને એ વાનગીનું વર્ણન ચાલતું હોય તો એને રસ આવી જાય. સાંભળતા સાંભળતા પણ જેમ કે ખાટું બહુ સરસ ભાવતું હોય, એવું સરસ ખાટું અથાણું બનાવે છે અમારે ત્યાં ફલાણાને ત્યાં, હં સાંભળતા સાંભળતા રસ આવી જાય, હં ખાતા ખાતા તો આવે જ. તો કેવી રીતે એ રસને મટાડવો? એ જળનો પર્યાય છે, પરમાણુનો પર્યાય છે, આત્મા એનાથી અત્યંત ભિન્ન છે. એક આત્માનું ભિન્નપણું બધા રોગની દવા છે. એ દ્રવ્યાનુયોગનો પરમ ગંભીર સિદ્ધાંત છે. પરમ ગંભીર એટલા માટે છે કે કૃપાળુદેવે એને પરમ ગંભીર અને શુક્લ ધ્યાનનું કારણ કહ્યું છે. ધર્મ ધ્યાન નહીં, હોં શુક્લ ધ્યાનનું કારણ કહ્યું છે. એટલું ભિન્નતાની અંદર, સિદ્ધાંતની અંદર રહસ્ય ભરેલું છે. હું નહીં, રસ નહીં એટલે રસ્તે હું નહીં, રસને મારે કાંઈ લેવા દેવા નથી. સ્વપર પ્રકાશક જ્ઞાન હોવાથી રસનું જ્ઞાન થાય છે, પણ આત્મા રસ રૂપે પરિણમતો નથી અને રસ આત્મા રૂપે પરિણમતો નથી. તેમ રસ આત્મામાં પ્રવેશ કરતો નથી અને આત્મા રસમાં પ્રવેશ કરતો નથી. રસને જાણવાનું સ્થાન જીભનું પેરમું છે. શું? જીભના તેરવે આત્મપ્રદેશોની વિશુદ્ધિ છે, તેથી ત્યાં રસનું જ્ઞાન થાય છે. એક જ જગ્યાએથી રસનું જ્ઞાન થાય છે. જ્યારે જીભ ઉપર ખાદ્ય પદાર્થ આવે છે ત્યારે સ્વરૂપ જ્ઞાન નહીં હોવાને લીધે જીભને એમ લાગે છે કે રસ મારામાં કંઈક ઉતરે છે. મોઢામાંથી જીભમાંથી રસ મારામાં કંઈક પ્રવેશ કરે છે. હે? એ પરપ્રવેશ ભાવ થયો, મિથ્યા ખોટો, એવું કંઈ બનતું નથી. વાસ્તવિકતા એ એવું કાંઈ બનતું નથી. ત્યાં જ્ઞાન થાય છે કે આ ખાટું છે, ખારું છે, ગળ્યું છે, એવું જ્ઞાન થાય છે. બાકી કોઈ કોઈ રસ આત્મામાં ઉતરતો નથી. અરે આત્મા એને સ્પર્શતો પણ નથી, કે આત્મા એને વેદતો, ભોગવતો કે અનુભવતો પણ નથી. જાણે છે પણ વેદતો નથી, ભોગવતો નથી કે અનુભવતો નથી. તેમ છતાં પુદ્ગળ રસના વેદનના અધ્યાસને લીધે જીવ પોતાના જ્ઞાનના સ્વયંના સ્વસંવેદનને રોકે છે. મોટું નુકસાન છે, એટલે ત્યાં અશાંતિને પામે છે અને શાંતિનું ખૂન કરે છે. આ વિશે દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં લીધો છે કે પરપ્રવેશ ભાવ પોતાના સ્વસંવેદનને રોકનારો છે. એવું લખ્યું છે, પરપ્રવેશ ભાવ પોતાના સ્વસંવેદનને રોકનારો છે. વાત તો લોક સંજ્ઞામે જાતી હૈ, મેં મુમુક્ષુ હું ઇસલિયે એસા, લોગો ભી જાને કે યે મુમુક્ષુ હૈ ઇસલિયે સાદગી સે રહેતા હૈ, સાદગી સે ખાતા હૈ. મેરા અમુક અમુક પ્રકાર કા વ્યવહાર મુમુક્ષુતા કે કારણ સે હોના ચાહિયે, નહીં ભી હો લેકિન અવલંબન મુમુક્ષુ પર્યાય કા લેતા હો તો ભી યથાર્થ નહીં હૈ. ઠીક હૈ, વો તો લિયા હૈ સ્વચ્છંદ વિરોધ ભક્તિ વાળા આર્ટિકલ મેં વો બાત લિયા હૈ કે મુમુક્ષુ હું ઇસલિયે અગર કરતા હૈ તો વો બાત બરાબર નહીં. સહેજ હિત અહિત કા વિવેક હોને સે એસા હોના ચાહિયે.
જાણ કે દ્વેષ બુદ્ધિ કરતે હોય તો જીવ રસ કો સોને કા પ્રયાસ કર સકતે.
राग भी तो नहीं करना है तो द्वेष करने की बात आई कहाँ से?
या तो जीव राग करके फंसता है या द्वेष करके उसको छोड़ता
है। राग द्वेष के कारण से वितरागता कैसे आएगी? हमारा मार्ग तो वितराग मार्ग है। तो राग भी नहीं करना है तो द्वेष करने का तो सवाल ही पैदा नहीं होता है। नास्तिको नास्तिक का मूल्यांकन अस्थि पूर्वक होता है, सिद्धांत इसका वो है कि आपने कोई पदार्थ का त्याग किया, जो भी पदार्थ छोड़ो, कितलो त्याग करो, कितला पदार्थों त्याग करो, एनु मूल्यांकन तमे शू ग्रहण करीने त्याग करो छे एना ऊपर छे। अस्थिपूर्वक नास्तिकनु मूल्यांकन छे। तो अन्य मत में त्यागी बाबाओ छे, अन्य मत में त्यागीओ नथी, त्यां पण त्यागीओ छे, एनाथी एनु मूल्यांकन न थाय। तमे अंदर में शू ग्रहण कर्युं छे, कोना आधारे तमारा ये त्यागना परिणाम थया छे, एना ऊपर ये त्यागनु मूल्यांकन छे। त्याग ऊपर त्यागनु मूल्यांकन न थाय। बात तो ये चालती थी कि रस नहीं। आ जरा एक महत्वनो मुद्दो छे कि जीव बीजू बधु त्यागी त्यागी सके छे, पण रसनो त्याग करवो जरा कठिन पड़े छे। અને રસનો ત્યાગ ન થાય તો પછી બીજો ત્યાગ થવામાં પણ થોડી પરિસ્થિતિ બગડે છે। રસનો ત્યાગ કેવી રીતે કરવો? આ પ્રશ્ન તો કોઈ મારું સ્વરૂપ નહીં, અને બે ધ્યાન પણ ખાવું, કેવી રીતે ખાવું? ધ્યાન નહીં દેવું ખાવામાં, જમવામાં જે રસનું જાણવું થાય છે એ વખતે એના ઉપર ધ્યાન નહીં દેવું। ત્યારે એના ઉપર ધ્યાન ન દેવું તો ધ્યાન ક્યાં દેવું? પાછો સવાલ તો એ છે, ક્યાંક તો ધ્યાન જવાનું છે। તો એ વખતે પોતાના જ્ઞાન તત્વ ઉપર ધ્યાન જવું જોઈએ। એ પોતાનું આત્મતત્વ છે, જે જ્ઞાન તત્વ છે એ પોતાનું આત્મતત્વ છે, એના ઉપર ધ્યાન જવું જોઈએ। હવે આમાં શું છે, પ્રશ્ન એ ઉઠ્યો છે, સોલ્યુશન એ વાતનું દેવાનું છે કે કોઈ એમ કહે કે જમતા જમતા રસ, આ ખોરાકના વાનગીઓનો આઈટમોનો રસ લેવો ન જોઈએ, એ વાત સમજવામાં સંમત થાય છે, કેમ કે એવો રસ લેવાથી પોતાને નુકસાન છે। આ વાત બરાબર સમજીને સંમત કરો, છતાં રસ લેવાઈ જાય છે એનું શું કરવું? આ સમસ્યા છે, એનું સમાધાન ગોતવાનું છે કે કરવું શું। પછી કોઈ પણ ભૂમિકાના મુમુક્ષુ હોય છે, ઉત્કૃષ્ટ મુમુક્ષુને એ પ્રકાર નથી બનતો, પણ સામાન્ય અને મધ્યમ કક્ષાના મુમુક્ષુને આ જરા એક સમસ્યા પ્રોબ્લેમ સામે આવે છે, ખરો એને શું કરવું? એને જે ધ્યાન આપે છે, આ કેવું બન્યું છે, કેવો સ્વાદ આવે છે, ત્યાં એને તો રસ લેવાની જે આદત પડી છે રસ લીધા વિના એના પરિણામ રહેશે નહીં। બીજું, મૂળમાંથી જે કામ કરવાનું છે એ વિષયમાં એમાં અભિપ્રાયને બદલવાનો છે। કોઈ પદાર્થ સારો નથી અને કોઈ પદાર્થ ખરાબ નથી, પણ પ્રી કોન્સેપ્ટ જેને કહીએ, પૂર્વગ્રહ એ કરી રાખ્યો હોય છે, એ મિથ્યા છે, ખોટો છે, જૂઠો છે। શેરો બહુ સારો, ખીચીનો પાપડ મને બહુ ભાવે, અને ભીંડાનું ભરેલું શાક હોય તો આપણને, અને કેરી સાથે કારેલા હોય, અથવા હાફૂસની રત્નાગીરીની પહેલી જે કેરી આવે એનો ટેસ્ટ કોક જુદો હોય છે. હા પછી આવે એ તો બધી પછી એમ કે બહુ પાકીને આવે એમાં થોડી જે ખટાશ ઓછી થઈ ગઈ હોય ને થોડીક સહેજ રહી ગઈ હોય ને પછી જે મીઠાશ આવે હા એ હાફૂસ. હા અથવા અમારા ઘરમાં થાય છે એ ઠીક બહુ સારી ક્વોલિટી થાય છે. નીરવને ત્યાં જમાદારનો આંબો છે. હા બહુ સારી ક્વોલિટી છે એની. એ જે પૂર્વગ્રહ છે શું એ પૂર્વગ્રહને કારણે રસ આવે છે. એની બજારમાંથી ખરીદી નહીં લાવે. મુંબઈમાં શું છે શરૂઆતમાં 60 રૂપિયાની એક કેરી મળે, 100 રૂપિયાની 80 રૂપિયાની એક એક કેરી મળે. કેટલી એક પીસના 80 રૂપિયા, 100 રૂપિયા, 125 રૂપિયા એક્સપોર્ટ ક્વોલિટી. હમ આ તો ગલ્ફ કન્ટ્રીઝમાં જવા વાળી છે. ઓલા આરબ અમીરાત હોય છે ને હં બ્લેક ગોલ્ડ જે માળા એ લોકો ખાવાવાળા લઈ જાય છે કે એમ કે હં એ અમે મગાવીએ છીએ. ત્યાં તો બહુ તમને ખબર ન હોય આ બધા હીરાના વેપારીઓ હોય છે ને બધા ભેગા થાય ત્યારે વિચારતા કરે આ વખતે કેરીનું બજેટ કેટલું. તો કોઈ કહે કે ભાઈ અમારું 10,000નું છે. તો કોઈ કહે કે ભાઈ અમારે તો 50,000 તો સહેજે થઈ જાય કેરીમાં. હં કોઈ કહે કે નહીં 1,00,000 રૂપિયા, 1,00,000, 1,25,000 રૂપિયા તો કેરીને થાય. કેમ પહેલેથી 1,250 રૂપિયાનું પીસ હોય ત્યારથી અમારે ત્યાં કરંડિયા શરૂ થઈ જાય. શું એમાં પણ ગૌરવ લેવાનું. પછી સ્વાદ કેવો લઈએ પછી પછી તો હડકો આવી જાય ને ખાતા ખાતા સ્વાદનો. હડકો એટલે સમજો એકદમ ઉત્સાહથી ખાય. આખો આત્મા એમાં ડૂબી જાય. આ બધા બધી ચર્ચાઓ બજારમાં ભેગા થાય ત્યારે ચાલતી હોય. શ્રીમંતાઈ બતાવવી હોય, મોટાઈ બતાવવી હોય, એ બધું બધા ઘણા ઘણા એમાં પ્રકાર હોય છે. હા માનના, સ્વાદના, બીજા ત્રીજા. હા એ પહેલેથી ખોટો અભિપ્રાય કરી રાખ્યો છે. આ ચીજ મને ભાવે છે, આ ચીજ સારી છે, એટલે ભાણામાં આવે એટલે રસ પીડ્યા વગર રહે નહીં. એટલે તો કોઈ પણ વિષયમાં તો એક રસનો વિષય જરા તીવ્ર હોય છે. પહેલે જો એ મટાડવામાં આવે, અભિપ્રાય જો ફેરવી નાખવામાં આવે, કોઈ ચીજ સારી નથી ખરાબ. જેવી જે છે તે છે. તો એ જમતી વખતે રસના પરિણામ ઉપર કંટ્રોલ કરી શકે, નહીં તો ન કરી શકે. અભિપ્રાય રાખીને તોડવા માંગે તો તૂટે નહીં, એ રસના પરિણામ બદલી ન શકે. કર્મબંધન થાય, અસાતાવેદની બંધાય એવું રોગ થાય. ઠીક અસાતાવેદની શાસ્ત્રીય શબ્દ છે. પણ રસથી આહાર લઈએ એ તો હોમિયોપેથીના આયુર્વેદમાં એ સિદ્ધાંત છે. રસપૂર્વક આહાર લેવો તે રોગનું કારણ છે. એમાં પછી અવળા અવળા ઘણા સિદ્ધાંત છે, બહુ ગ્રાફિકલ ડ્રોઈંગ બહુ એની પાતળી છે. આમ રસથી ખાવું જોઈએ, કેમ કે રસગ્રંથિમાંથી રસ છૂટે તો એને પાચન થાય અને એને તંદુરસ્તી વધે. પણ એક સામાન્ય નોર્મલ પરિસ્થિતિની એ વાત છે. શું પણ તીવ્ર રસથી જો ખોરાક ખાવામાં આવે તો અવશ્ય રોગ થાય થાય ને થાય છે. એ આધ્યાત્મિક સિદ્ધાંત પણ એમ બોલે છે અને વૈદકીય સિદ્ધાંત પણ એમ જ બોલે છે. એટલે એ હકીકત છે, એ સત્ય હકીકત છે. બંને સાયન્સનો એક જ અભિપ્રાય છે. એની અંદર બે સાયન્સ જ છે. એ તો એક આત્માનું સાયન્સ છે ને એક શરીરનું સાયન્સ છે, વિજ્ઞાન છે. પણ વાત તો એક જ છે. હા અભિપ્રાય સમજ સે તૂટતા હૈ, અવલોકન સે તૂટતા હૈ. સમજે અને સમજણને પ્રયોગમાં લાગુ કરે ત્યારે અભિપ્રાય તૂટે. તો અભિપ્રાય આર્ટિકલ મેં દિયા હૈ વો બાત. હું રસ નહીં, દ્રવ્યેન્દ્રિય પણ નહીં, દ્રવ્યેન્દ્રિય એટલે શરીર, ના અવયવો, નાક કાન જીભ વગેરે આંખ વગેરે, હું કાંઈ એ કોઈ મારું સ્વરૂપ નથી. એ બધું સરવાળે શું થવાનું છે? રાગ થવાની છે. ગુરુદેવ શું કહેતા ખબર છે? આ શરીરને બહુ સારું ઠીક રાખે ને, તેલ લગાડે ને માલિશ લગાડે ને હું કોસ્મેટિક અત્યારે કંઈક જાતના આવે છે ને બધા. હવે કે મસાણનું લાકડું છે, શું કે મસાણમાં ઘણા લાકડા બળવાના છે ને, એમાં આબુ બળવાનું છે મસાણના લાકડા સાથે, ચિતાની સાથે. એ લાકડાને કોઈ પાલિશ કરે છે? હે, હવે આ મસાણમાં બાળવાનું લાકડાને પોલિશ કરીને રાખો, જરા શોભાયમાન કરીને રાખો. એ શોભા એને પોલિશ કરો તો એ બાળવાનું છે, ને ન પોલિશ કરો તો એ બાળવાનું છે. એ શરીરને મસાણનું લાકડું કહેતા હતા. હે, વૈરાગ્ય છે ને નિરસ્તા, મસાણના લાકડાને પાલિશ કરવાની કાંઈ એટલી બધી જરૂર નથી. એ દ્રવ્યનું સ્વરૂપ શું? દ્રવ્યેન્દ્રિય પણ નહીં અને ભાવેન્દ્રિય પણ નહીં. દ્રવ્યેન્દ્રિય તો નહીં, એ તો પુદ્ગળાત્મક છે જ, એ તો જળની અવસ્થા છે. પણ ભાવેન્દ્રિય જે છે, જે રસ ચાખે છે, જેનાથી જે જ્ઞાનથી એ જોવે છે, ઇન્દ્રિય સાથે જોડાઈને, જળ ઇન્દ્રિય સાથે જોડાઈને જે જ્ઞાન કામ કરે છે એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. તન્મય થઈને પૂજે છે, એ આત્માનું સ્વરૂપ નથી. અરે, તન્મય થયા વિના પણ ઉપયોગ જાય તો એ આત્માનું સ્વરૂપ નથી. તન્મય થઈને પરિણામે એ તો એ ભાવ તો આત્માનું સ્વરૂપ છે જ નહીં, કેમ કે એ તો જળ જેવો થઈ ગયો. શું એ જળ તો મૂર્છિત, એ ભાવ તો મૂર્છિત થઈ ગયો. પણ જ્ઞાન દશામાં પણ ઉપયોગ જેટલો બહાર જાય એ આત્માનું સ્વરૂપ નથી, એનો પણ નિષેધ છે. કેમ કે એ વિભાવ છે, એ જ્ઞાનનો વિભાવ છે. તો આપણે પ્રશ્ન ચાલ્યો હતો કે બાહ્ય ઉપયોગ અને પરલક્ષમાં શું ફેર, એવું આપણે ચર્ચા ચાલી હતી 2-3 દિવસ પહેલા. બાહ્ય ઉપયોગ પણ વિભાવ છે અને પરલક્ષ પણ વિભાવ છે, બંને જ્ઞાનના વિભાવ છે, બંનેમાં ફેર છે. પરલક્ષ છે એ મોટો દોષ છે, ઉપયોગ છે એ તો જ્ઞાન દશામાં છે પણ નાનો દોષ છે, પણ છે તો દોષ, એ કંઈ ગુણ નથી. માટે બાહ્ય ઉપયોગથી ઘણું જાણે ને ઘણું શાસ્ત્ર જ્ઞાન કરે તો એ કંઈ ગુણ છે એમ નથી. ઉપયોગ બહાર ગયો એ દોષ જ છે, કેમ કે પોતાના નિજ પરમાત્માથી કોઈ અધિક નથી. તો ઉપયોગને એ જ સ્થાન હોવું જોઈએ, બીજું સ્થાન શું કરવા હોવું જોઈએ. એટલે અનુભવ પ્રકાશમાં દીપચંદજી કહે છે કે જ્ઞાની છે એ અંતર્મુખ થઈને ઉપયોગને યથાસ્થાને કરે છે, એનું યથાસ્થાન છે. ઉપયોગને યથાસ્થાન કરવો ઉપદેશ એમ છે, ઉપયોગને યથાસ્થાન કરવો. હું નિર્વિકલ્પ તત્વ છું, જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. બીજું કાંઈ જોઈતું નથી ઘણી જગ્યાએ આવે છે બેન્સનું ખાસ, બીજું કાંઈ જોઈતું નથી. કેમ કે જોઈએ છે બીજું કાંઈ ત્યાં સુધી એને આત્મા જોઈતો નથી. આમ એક મગની બે ફાળ જેવી વાત છે કે જેને હજી જ્યાં સુધી બીજું કાંઈક જોઈએ છે એને આત્મા જોઈતો નથી, ને આત્મા જોઈએ છે એને બીજું કાંઈ જોઈતું નથી. એમ કેમ કે આત્મામાં સર્વગુણ સંપન્ન એવા આત્મામાં બધું જ ભરેલું છે, તારે ક્યાંય બહાર જવું પડે એવું છે જ નહીં તારા સ્વરૂપથી. એવું જે સર્વોત્કૃષ્ટ તત્વ તું પોતે, એ તું તને પોતાને જાણતો નથી, માટે તારે બીજું કંઈક જોઈએ છે. બીજું કંઈક જોઈએ છે ત્યાં સુધી તને સર્વોત્કૃષ્ટ તત્વ હું છું એની તને ખબર નથી, ખબર નથી. એટલે બીજું જોઈએ છે, બીજું જોઈએ છે એ ચાલે છે. એટલે ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું એટલે આત્માનું સ્વરૂપ નથી. જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, જીવની વૈભાવિક પર્યાય છે. જીવની પર્યાય છે એટલે જીવની રોગિષ્ઠ પર્યાય છે, વૈભાવિક પર્યાય છે. પણ તે ખંડ ખંડ રૂપ છે, ખંડ ખંડ રૂપ છે એટલે શું, વારા ફરતી ક્રમે જાણે છે. એક ધારો કોઈ વિષયમાં એને રુચિ હોય તો પણ ટકી શકે નહીં. એવો સિદ્ધાંત છે કે કોઈ પણ બાહ્ય વિષય ગમે તેટલો રુચિકરથી સારો લાગતો હોય, રુચિકર હોય, મનોહર હોય અને સારો લાગતો હોય તો પણ પૂર્ણ છે, અધૂરું નથી. ખંડ ખંડ ની સામે અખંડ લીધું અને અધૂરાની સામે પૂરું લીધું. દ્રવ્ય તો અખંડ ને પૂર્ણ છે, માટે દ્રવેન્દ્રિયના લક્ષે પણ તે પકડાતું નથી. માટે ભાવેન્દ્રિયના લક્ષે પણ તે એટલે આત્મદ્રવ્ય, આત્મ સ્વરૂપ પકડાતું નથી. કેમ કે એ તો વિભાવિક પર્યાય છે, એનું લક્ષ જાય તો પણ એને આત્મ સ્વરૂપનું ગ્રહણ થતું નથી. એ વિકલ્પ છે, એ ભાવેન્દ્રિય છે, મનનો વિકલ્પ છે ને. એટલે મનનો પાંચ ઇન્દ્રિયનો ભાવ તે ભાવેન્દ્રિય છે અને મનનો વિકલ્પ પણ ભાવેન્દ્રિય છે. એટલે મનનો વિકલ્પ છે એ ભાવેન્દ્રિય છે. ભાવના છે આત્માની પર્યાય છે, ભાવના છે ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે, એ આત્માની પર્યાય છે. એ ભૂમિકામાં, એ ભૂમિકાની એ આત્માની પર્યાય છે. શું આ બધાથી પેલે પાર દ્રવ્ય છે, આ બધાથી પેલે પાર દ્રવ્ય છે. એટલે શું, દ્રવેન્દ્રિય, ભાવેન્દ્રિય, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આદિ બધાથી પાર એવું આત્મદ્રવ્ય એટલે પોતાનું સ્વરૂપ છે. તેને સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ અથવા ગ્રહણ કર. એ બધાથી ઉપયોગ ઉઠાવી લઈને, અંદરમાં ઉપયોગને સૂક્ષ્મ કરીને, અંતર્મુખ કરીને એનું ગ્રહણ કર તો તને સુખ શાંતિ થશે અને પરિભ્રમણ મટશે. નહીતર ભાવ પરિભ્રમણ ચાલુ રહેશે ને એના ફળ સ્વરૂપે દ્રવ્ય પરિભ્રમણ પણ ચાલુ રહેશે. હા, અનાદિથી પર્યાયમાં એકત્વ બુદ્ધિ છે. એ એકત્વ બુદ્ધિ રાખીને હું દ્રવ્ય સ્વરૂપ છું, હું દ્રવ્ય સ્વરૂપ છે એ વિકલ્પ માત્ર છે, એ માત્ર વિકલ્પ છે, કલ્પના છે. હું દ્રવ્ય સ્વરૂપ છું તો દ્રવ્યમાં અહંભાવ આવવો જોઈએ ને. અહંભાવ પર્યાયમાં રાખે અને હું દ્રવ્ય સ્વરૂપ છું તો કોરો વિકલ્પ ને કલ્પના ન થઈ તો બીજું શું થયું, તો માત્ર કલ્પના થઈ. દ્રવ્ય સ્વરૂપને ઓળખીને, સ્વપણે ઓળખીને એમાં અહંભાવ થવો જોઈએ, એમ વાત છે. એ યથાર્થ છે. અનાદિમાં ચાલતા પરિણમનમાં એકત્વપણે, અહમપણે એટલે એકત્વપણે અનુભવ કરી રહ્યો છે. જ્યારે પોતાનું ત્રિકાળી અસ્તિત્વ તો દ્રવ્ય સામાન્યમાં પોતાના મૂળ સ્વરૂપમાં છે. એના જ્ઞાન વિના સાંભળીને માત્ર વિકલ્પ કરે કે હું દ્રવ્ય છું, હું આવો ત્રિપૂર્ણ છું, જ્ઞાન સ્વરૂપ છું, શુદ્ધ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, કુટસ્થ છું, ધ્રુવ છું, પરિણામ પરમ પારિણામિક ભાવ છું, એ માત્ર જ્ઞાનમાં લીધા વિના અને એની ભાવનામાં આવ્યા વિના વિકલ્પ કર્યા કરે ને પર્યાયનું એકત્વ એમને એમ રીએ ત્યારે શું થાય. પર્યાયનું એકત્વ એમને એમ રીએ ત્યારે કે એવો જે વિકલ્પ કર્યો એ વિકલ્પનો એને અહંભાવ થયા વિના રહ્યા નહીં. મેં આત્માના ચિંતનના પણ ભાવ કર્યા. એક કલાક સુધી, બે કલાક સુધી, પાંચ કલાક સુધી મેં આત્મચિંતન કર્યું ને બહુ સારા ભાવ આવ્યા. એ પ્રકારે એની ગણતરીને અહંભાવ કર્યા વિના રેની નીથી સંતોષાઈ જાય, એ બધા એના લક્ષણો છે. એ ભૂલવાળી, એ ભૂલવાળી પરિસ્થિતિ છે. એ લક્ષણોથી એમ સમજવું કે એ ભૂલવાળી પરિસ્થિતિ છે. બે ભાવના પણ હોઈ શકે અને વિકલ્પ પણ હોઈ શકે. શું? કેમ કે એવી ભાવના વખતે વિકલ્પ હોય છે. તો જો ભાવના હોય તો ભાવનાને પ્રધાનતા આપવી, અને ભાવના ન હોય તો એ વિકલ્પ છે. ભાવના રહિત પણ હોય તો તે માત્ર વિકલ્પ છે, અને અંદરથી ભાવના આવી હોય તો સાથે વિકલ્પ છે. એને ગણવા જેવો નથી, એને ગણવો પછી. કેમ કે તો સ્વવિકલ્પ દશામાં ભાવના હોય તો વિકલ્પ હોય શકે સાથે. એમાં શું છે કે બહુ શરૂઆતમાં જે ભાવના હોય છે સ્વરૂપની, જે સ્વરૂપનું ભાવ ભાષણ ન થયું હોય જ્ઞાનમાં, અને અંદરથી આત્મામાંથી ભાવના ઘણાને આવતી હોય છે, તો એ ભાવના કન્સિડર કરવા જેવી છે.
હે,
હા, તો એ ભાવના છે, એ સારું લક્ષણ છે.
મારે કાંઈ જોઈતું નથી એમાં હું પણ તો કોઈ જગ્યાએ આવતું જ નથી.
મારે કાંઈ જોઈતું નથી એમાં શું થયું છે કે બધેથી એ નિરસ થઈ ગયો છે, એ બધેથી થાકી ગયો છે, બધેથી નિરસ થઈ ગયો છે. અને ભલે એને આત્મા જોયો નથી, પણ એને આત્મા સિવાય હવે કાંઈ જોતું નથી અવ્યક્તપણે. તો એનો રસ, રુચિ, ભાવના એ અનુમોદવા લાયક છે. શું? એનું અનુમોદન કરવું જોઈએ. હા, હું તો, એ તો જ્ઞાની પુરુષની વાત છે કે જગતને ભૂલીને તું નાની પુરુષના ચરણમાં આવી જાય. આ બીજો વિષય ચાલે છે. વચનામૃત 140. ત્રણ વખત જે લીધું છે કે ભૂતકાળમાં પણ હું હતો, 5 મિનિટ પહેલા કે થોડા દિવસો પહેલા, થોડા વર્ષો પહેલા પણ હું હતો, એટલે છે. એમાં છે પણ આવી ગયું. વર્તમાનમાં પણ છું અને ભવિષ્યમાં પણ છું હું. એમ પોતાની અસ્થિ, પોતાની હૈયાતિ, અસ્થિ એટલે હૈયાતિ, હૈયાતિ એટલે વિદ્યમાનતા ખ્યાલમાં આવે છે. પોતાની વિદ્યમાનતા તો ખ્યાલમાં આવે છે ને? તો કે હા, આવે છે. બરાબર, દરેકને પોતાની વિદ્યમાનતા તો ખ્યાલમાં. કોઈ એમ કહે છે કે હું નથી, એને કેવી રીતે કીધું? હું નથી એમ પણ એને કેવી રીતે કીધું? એ જ એની હયાતી બતાવે છે. પરોક્ષ છે. એમાં શું છે કે આત્માનો જે સ્વભાવ છે, એ સ્વભાવ એટલો બધો શક્તિશાળી છે કે વિભાવમાં પણ એ સ્વભાવ ડોક્યા કર્યા કરે છે. આમ તો શું છે કે પર પદાર્થમાં હું પણ સ્થાપું તે પોતાની નાસ્તિ કરવા બરાબર છે. એ પોતાની નાસ્તિ છે. એવી રીતે દુઃખમાં પણ જીવને સુખ જોઈએ છે, એ સુખ સ્વભાવને કારણે છે. અને અલ્પજ્ઞતા હોવા છતાં પણ એને આખા જગતને જાણવું છે, એના સર્વજ્ઞ સ્વભાવને કારણે છે. એમ સ્વભાવ છે એ અંદર અનંત શક્તિવાન હોવાથી, બેહદ શક્તિવાન હોવાથી આ પ્રકારે અંદરથી અલાર્મ આપ્યા જ કરે છે. હા, કેમ કે જીવ દોષ કર્યા કરે છે પણ અંદરથી કોન્શિયસ બાઇટ કરે છે, નકાર કરે છે કે નહીં આમ નહીં, આમ નહીં, આમ નહીં, આ નહીં, આ નહીં, શું કરવા. નિર્દોષ સ્વભાવ છે, પરિપૂર્ણ નિર્દોષ સ્વભાવ છે, માટે અંદરથી એનો પ્રતિકાર કર્યા વિના રહે નહીં. એમ અનેક પ્રકારના રોગ છે, આ ભાવ રોગ છે. અનેક પ્રકારના વિભાવ ભાવના રોગ હોવા છતાં અંદરમાં તંદુરસ્ત શુદ્ધ સ્વભાવ હોવાથી, એનો જે રેઝિસ્ટન્સ પાવર અનંત હોવાથી, એ રોગના પરિણામોનો, રોગની અવસ્થાનો અંદરથી પ્રતિકાર થયા જ કરે છે. રેઝિસ્ટ કરે છે અને એ પ્રતિકાર થયા જ, બધાને થાય, થાય થાય ને થાય, હા થયા જ કરે, અવારનવાર એ થયા જ કરે. એમ અહીંયા છે, જે છે પણ છે, અસ્તિત્વ સ્વભાવ છે. કે તારી વિદ્યમાનતા તને જ્ઞાનમાં આવે છે કે નહીં, તમને ખ્યાલમાં આવે છે કે નહીં, ભલે તે રાગમાં હું પણ સ્થાપ્યું, એ દેહાત્મ બુદ્ધિથી શરીરમાં હું પણ સ્થાપ્યું છે, એવી રોગિષ્ઠ અવસ્થામાં પણ અંદરથી પ્રતિકાર થાય છે. હું છું, હું છું, છું છું, છું છું, છું, એ આવ્યા કરે છે. શું એ થાય તો કે આવે છે ને, હવે એ બાજુ ધ્યાન ખેંચે છે. રોગથી લક્ષ ઉઠાવીને નિર્દોષ સ્વભાવ છે, સહજ સ્વભાવ છે, એ બાજુ ખ્યાલ લઈ જાય છે લક્ષને. એ ખ્યાલમાં આવે છે ને, હવે કેવી રીતે ખ્યાલમાં આવે છે, અસ્થિમાંથી જાણનાર ઉપર આવ્યા આવે, અસ્થિથી ક્યાં આવ્યા, જાણનાર ઉપર આવે. જાણનાર 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 છે ને, એમ લઈ લીધું. કેમ કે લક્ષણી છે, અસ્થિ અસ્તિત્વ લક્ષણ નથી, અસ્તિત્વથી પકડાશે નહીં. કેમ કે અસ્તિત્વથી ભિન્ન નથી પડી શકતો, જ્ઞાનથી ભિન્ન પડી શકે છે. એ રીતે બે વચ્ચેના સ્વભાવમાં લક્ષણ ભેદે ભેદ છે. જાણનાર 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 છે ને, પછી એટલું ત્રણ વખત શું કરવા લીધું, કે ભૂતકાળમાં પણ તું જાણનાર હતો, અત્યારે પણ જાણનાર છું, અને ભવિષ્યમાં પણ જાણનાર રહેવાનો છું. તું જાણનાર છે ને, તું જાણનાર છો કે નથી, કે અનુભવ પ્રકાશમાં લીધું છે દીપસિંહજી સાહેબ, કે જે આ જ્ઞાન છે તે સ્વરૂપની વાનગી છે, જે આ જાણે છે પરપદાર્થને જાણે છે તે જ્ઞાન પણ સ્વરૂપની વાનગી છે. એ વાનગીને ઓળખી ઓળખીને અનેક સંતો અજર અમર પદને પામ્યા. બહુ સરસ શૈલી છે, ભાવાઈ શૈલી છે દીપસિંહજીની. એ
વાનગી
હવે શું છે કે ત્યાં ખંડ ખંડ જ્ઞાન તે લક્ષણ છે એમ નથી લેવું. કેમ કે તું ભલે ખંડ ખંડ જ્ઞાનથી જાણે છે તો પણ તારું જાણવું સતત રહે છે. સામાન્યપણે તારું જાણવું સતત રહે છે, એ અન્વય દ્રવ છે, એ સ્વરૂપ છે એમ કેવું છે. એમ ત્યાં સુધી લઈ જવું છે, પણ એ સૂક્ષ્મ છે એટલે ન પકડી શકે, એટલે એને સ્થૂળતામાંથી સૂક્ષ્મતામાં લઈ જવો છે. જાણનાર જે ઉપયોગ છે એ સ્થૂળ છે, પણ ત્યાંથી એને સૂક્ષ્મતા તરફ લઈ જશે. હવે કેવી રીતે, કે આમ તો એ પરપદાર્થને જાણે છે એટલે ઉપયોગ બહાર જાય છે અને પરપદાર્થને વળગે છે. તો કે તું માત્ર જાણનાર છો એમ કરીને પર સાથેના સંબંધને શું ડિસ્કનેક્ટ કરવો છે, એ સંબંધ છોડી દેજો. પરને જાણું છું એમ રહે, જાણનાર છું એમ રાખતો, પરને જાણનાર છું એમ રહેવા દે, જાણનાર છું એટલું રાખતો. શું એટલે તારો પર સાથેનો સંબંધ કપાઈ જાય. કેમ કે પરને જાણવું એ તારું પ્રયોજન નથી, અને એથી કોઈ પ્રયોજનની સિદ્ધિ પણ નથી. પ્રયોજન સુખ શાંતિનું છે. ખંડ ખંડ જ્ઞાન ઉપરથી જાણનારની જે કન્ટિન્યુટી છે એના ઉપર આવવું, પણ જ્યાં સુધી એ પરને પકડે છે ત્યાંથી તો છોડાવવો છે, એટલે જ્ઞાન ઉપર લઈ આવે છે. જ્ઞાન ઉપર લઈ આવવાનું કારણ એવું છે કે તું તારા ઉપર તો આવ, પછી તારામાં ને તારામાં કેટલી સૂક્ષ્મતા છે ને કેટલા પગથિયા ઊંડા ઉતરવાનું છે એ પછી નક્કી કરીએ આપણે. પણ એકવાર તો ઓલાને તો છોડ, બીજા વેગાડીને તો છોડ, હવે તારામાં ને તારામાં પછી ક્યાં સુધી જાઉં અંદર એ પછીની વાત છે. એકવાર તું ત્યાંથી તો ખસી જા. આ બધું છે ને લડાઈનો વ્યૂહ છે, લડાઈનો વ્યૂહ છે કે ભાઈ એકવાર આને ખલાસ કરો. આ બધા ચૂંટણી મૂંટણી લડે છે ત્યારે વ્યૂહ ગોઠવે છે કે નહીં, ભાઈ એકવાર આને તો ખલાસ કરો, પછી અંદર અંદર આપણે ગમી સમજી લેશું, વેચી લેશું. પણ એક વખત ઓલો જે મોટો છે એને હરાવો, પછી નાના નાના આપણે અંદર વિચાર ફેરદે છે થોડું એડજસ્ટમેન્ટ કરી લેશું. પણ ઓલો હશે તો આપણે એકનો વારો નહીં આવે. એમ પરને વળગે છે ત્યાંથી તો છોડાવો છે કે તું પરનું તો મૂક, પરનો રાગ મૂક એમ નહીં, પરનું જાણવું પણ એકવાર મૂકી દેતો. તો કે પણ સ્વપર પ્રકાશક છે ને પર જણાય વગર રહેશે ને તો શું કરતો, પણ ગૌણ તો કરે ને, ગૌણ કરવામાં તને શું વાંધો છે, ગૌણ કરીશ પછી તને એ નડશે નહીં. પરનું જ્ઞાન તને નથી નડતું પણ તને આકર્ષણ છે એ નડે છે એમ છે. શું કે છે ઠીક, સરસ વાત છે, બહુ અચ્છા તર્ક નિકાલા. કે આપણે એમ કયો છો કે આ તો ખંડખંડ જાણવું થાય છે, તો કે ખંડખંડ ને જાણવા વાળા કોણ, ખંડખંડ બીજો દ્રષ્ટિકોણ બીજો છે કે હું ખંડખંડપણે જાણી રહ્યો છું એવી મારી અત્યારની પરિસ્થિતિ છે. એમ ખંડખંડપણું કોને જાણ્યું, ખંડખંડે જાણ્યું કે અખંડે જાણ્યું એમ કીધું. કેમ કે ખંડખંડ ખંડખંડ ને જાણી શકે નહીં, અખંડ હોય જ ખંડખંડ ને જાણે. એટલે નાના નાસ્તી વિચાર પણ અસ્તી એમ સૂચવે એ જ ખરો નિર્ધાર, એના જેવી વાત છે. એ અંદરથી જે અખંડ સ્વભાવ છે એ અંદરથી રેજિસ્ટ કરે છે કે હું અખંડ છું, ખંડ ખંડ ને જાણનાર પણ હું અખંડ છું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે જીતે છે જીવ સ્વરૂપ. અબાધ્ય અનુભવ એટલે અબાધ્ય વેદન, જ્ઞાન વેદન, જ્યાં કોઈની પહોંચ નથી. જ્ઞેયોને જાણતા ખંડ ખંડપણું છે, જ્ઞાન વેદનમાં ક્યાં જ્ઞેયોની પહોંચ છે, એ તો જ્ઞાન સામાન્યમાં છે. જ્ઞાન વિશેષ સુધી જ્ઞેયોને અને જ્ઞાનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ્ઞાન જ્ઞેયને. જ્ઞાન સામાન્ય સાથે નથી, તો જ્ઞાન વેદન રૂપ છે ને, એ તો અખંડ ચાલે છે. એટલે જ એને ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ કહેવામાં આવે છે. શું કહે છે એ જાણનાર 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 છે ને તે માત્ર વર્તમાન પૂરતું સત નથી, એટલે સતત સત છે, એ અન્વય રૂપ સત છે. તે માત્ર વર્તમાન પૂરતું સત નથી, તે તત્વો પોતાને ત્રિકાળે સત જણાવી રહ્યું છે. એ વર્તમાન પૂરતું સત નથી અને ખંડ ખંડ સત પણ નથી, એ ત્રિકાળી અખંડ સતને જણાવી રહ્યું છે. જે સાતત્ય છે, સતતપણું છે, કન્ટિન્યુટી છે, તે અન્વય રૂપ દ્રવ્ય છે. અન્વય તે દ્રવ્ય, પ્રવચન સારની એસી ગાથા, અન્વય તે દ્રવ્ય. એને ઓળખ એટલે તને આત્મા ઓળખાઈ જાય એમ કે છે. શું એ આત્માને ઓળખવાની ગાથા છે. તે તત્વો પોતાને ત્રિકાળ સ્વરૂપ જણાવી રહ્યું છે. પણ તું તેની માત્ર વર્તમાન અસ્થિ માને છે, ટુકડો કરી નાખીશ તું, એનો કટકો કરશ, તું ત્રિકાળી હોવા છતાં માત્ર વર્તમાનને, વર્તમાન જેવડોને જેટલો અનુભવીને એનો ભાવમાં ખંડ કરીને ટુકડો કરી નાખે, ખંડ એટલે ટુકડો કરી નાખે છો, વર્તમાન અસ્થિને માને છે અને એમાં ત્રિકાળીની માન્યતાનો છેદ થઈ જાય છે. જે તત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળી હોય જ, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ, કેવા સિદ્ધાંતો, એક પદની અંદર એક લીટીમાં કેટલા સિદ્ધાંતો મૂકી દે છે. એક સમય તે સૌ સમય એ વાત કરી છે કે જે એક સમય હોય તે કાયમ હોય જ, જે વર્તમાનમાં હોય તે ત્રિકાળી હોય, તો કે ફેરફાર દેખાય છે ને, તો કે અવસ્થા ભેદ છે, એ તો એ ભેદ તો અવસ્થાનો છે, મૂળ વસ્તુનો ભેદ નથી, મૂળ વસ્તુ તો અભેદ છે, અખંડ છે. એ તો આખો આખો પદાર્થ છે, પ્રત્યેક સમયે પદાર્થ અખંડ છે એમ કે છે, કોઈ સમયે એને જુઓ તો પણ વસ્તુ પૂરેપૂરી છે. આ તો અસ્તિત્વની જગ્યાની દ્રષ્ટિએ જે તત્વ વર્તમાનમાં હોય તે ત્રિકાળી હોય જ, વર્તમાનમાં હોય ને આગળ પાછળ ન હોય, તો વર્તમાનમાં નવો ઉપજ્યો ને, નવો પેદા થયો, નવો ઉત્પન્ન થાય, પદાર્થ કોઈ નવો ઉત્પન્ન થતો નથી. વિચાર કરતા આગળ વધાય, આ રીતે વસ્તુના સ્વરૂપનો ઊંડાણથી વિચાર કરવામાં આવે તો એ દિશામાં આગળ વધાય. આત્મલક્ષી એ તો છે, એ તો ડિસિપ્લિનરી પ્રિન્સિપલ છે. કેવો છે? શિસ્તબદ્ધ, શિસ્તનો સિદ્ધાંત છે. એટલે એમાં તો કહેવાની જરૂર ન હોય વારંવાર, જેમ અહીંયા બોર્ડ ન લગાવાય કે ભાઈ આ સ્વાધ્યાય વર્ગ છે માટે અહીંયા ઘોંઘાટ કરવો નહીં, હું શાંતિ જાળવો એવું જે બોર્ડ લગાવે છે એ સમજવું કે ત્યાં શાંતિ જળવાતી નથી, માટે શાંતિ જાળવવાની નો બોર્ડ મારવામાં આવે છે. અહીંયા બીડી પીવી નહીં, હું સ્મોકિંગ પ્રોહિબિટેડ, તો કોક બીડી પીતું હોય તો જે બોર્ડ મારવું પડે, તો સવાલ જ નથી. આ તો સ્વાધ્યાય મંદિર છે, મંદિર મંદિરમાં ક્યાં બીડી પીવાય નહીં, સીધી વાત છે કે અહીંયા ઘોંઘાટ કે ઝઘડા કરાય નહીં. ઝઘડા કરો તો બોર્ડ મારવું પડે, ક્યાંય કોઈ ઝઘડા કરવા નહીં, બીજા તોફાન કરવા નહીં, શું એ આઉટ ઓફ ડિસિપ્લિન વાત છે, એ બધી વાત છે, એ આઉટ ઓફ ડિસિપ્લિન વાત છે. શિસ્તની વાત કરી છે, ઠીક, 87માં 8 વર્ષ પહેલા આ વચનામૃત વંચાયેલું છે અહીંયા, ત્યારે નોંધ કરેલી છે, ત્યારે પણ શિસ્તની વાત આવેલી છે. બરાબર, સ્વલક્ષે સ્વાધ્યાય કરવો એ તો શિસ્તનો નિયમ છે, ને એમાં તો બીજો વિકલ્પ જ કેમ હોઈ શકે. જોકે સ્વાધ્યાય કાળે કોણ શું કરે છે શું એવું જે ધ્યાન જાય છે એ પરલક્ષપણું છે, કારણ કે પોતાના કામની વાત, પોતાના હિતની વાત, પોતાને લાગુ પડતી વાત, એના ઉપર કોન્સન્ટ્રેટ થવું જોઈએ, બહુ ફાયદો થાય, ઘણો ફાયદો થાય, નહીતર ડોળાઈ જાય બધું, નહીતર પોતાનું ડોળાઈ જાય. એનું એટલે ચાલુ રહીએ, તેને અન્વયાર્થ નથી કહેતા આપણે. વિચાર કરતા આગળ વધાય, અનંત કાળમાં બધું કર્યું એક ત્રિકાળી સત્ને શ્રદ્ધો નથી, બાકી બધું કર્યું, પૂજા ભક્તિ સ્વાધ્યાય શાસ્ત્રો વાંચ્યા, યમ નિયમ સંયમ યાત્રા દાન બધું કર્યું, પણ એ બધા જપ્તપાદી બધા સાધન બાર અનંત કેવો તો બી કશું હાથ હજુ ન પડ્યો. એ ત્રિકાળી સતને શ્રદ્ધું નથી, સત શ્રદ્ધું નથી, સત શૂણ્યું નથી, એમ થયું છે. 40 થયો.